நமோ ஹரிஹந்தானம் நமோ சேதானம் நமோ ஆயரியானம் நமோ வஜ்ராயானம் நமோ லோலேஷவசாமூலம் தீனபுவனமேதாத் வீதராகவிஜ்ஞானதா சிவஸ்வரூபசிவகார் நமௌ તમે આગળ આવી જાઓ, અહીંયા ઘણી જગ્યા છે, પાછળ થોડું ક્રાઉડેડ છે, આગળ આવજો. જો આપણે છ ડાળામાં ચોથી ડાળનો સ્વાધ્યાય ચાલુ. હિન્દી ગુજરાતી હતા, સમજમાં હતા ને? તો છ ડાળા ગ્રંથ કા સ્વાધ્યાય ચાલ રહા હૈ, ઉસમે ચોથી ડાળ કા સ્વાધ્યાય ચાલ રહા હૈ. અભી તક હમને ચાર ગતિ કે દુઃખો કા વર્ણન દેખા પહેલી ડાળ મેં, એ લેવા ગયો ચાબી. પહેલી ડાળ મેં ચાર ગતિ કા દુઃખો કા વર્ણન દેખા, દૂસરી ડાળ મેં ઉસકા કારણ દેખા, મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર. તીસરી ડાળ સે હમને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પઢના શરૂ ક્યા, બરાબર. ત્રીજી ડાળ થી શરૂ કર્યું, ઉસમેં ભી ચોથી ડાલ મેં સમ્યક જ્ઞાન કા વર્ણન ચલ રહા થા. ચોથી ડાલ મેં દો પાર્ટ હૈ, ફર્સ્ટ પાર્ટ મેં સમ્યક જ્ઞાન કા વર્ણન હૈ ઓર સેકન્ડ પાર્ટ મેં સમ્યક ચારિત્ર કા વર્ણન હૈ. તો હમને સમ્યક જ્ઞાન કા વર્ણન પૂરા કરી, અભી સમ્યક ચારિત્ર કા વર્ણન આજ સે શરૂ હોગા, બરાબર. બધા સાથે છે, યાદ છે કે ભૂલી ગયા છો? યાદ છે, ઓકે. જો આપણે ગાથા નંબર 10 ઉપર આવ્યા છે, અત્યાર સુધી શું વાત થઈ છે આપણી, કે સૌથી પહેલા જીવ જે અનાદિથી ચાર ગતિમાં ભ્રમણ કરતો હતો, એણે પોતાના આત્માને સમજીને પોતાનું સાચું સ્વરૂપ નક્કી કર્યું, તો એને સમ્યક દર્શન થયું, બરાબર. એનાથી આગળ વૃદ્ધિ કરીને પોતાના આત્મામાં વધારે ને વધારે લીનતાપૂર્વક સમ્યક જ્ઞાનમાં આગળ વધ્યો, બરાબર. તો સ્વરૂપનું એને નિર્મળ જ્ઞાન થતું ગયું. આપણે ચોથી ડાળનો સ્વાધ્યાય ચાલી રહ્યો છે, બરાબર. એમાં ફર્સ્ટ પાર્ટમાં આપણે સમ્યક જ્ઞાનનું સ્વરૂપ આપણે સમજ્યા. જીવે પોતાની જાતને સંશય વિપર્ય અને અનધ્યવસાય ત્રણ દોષ રહિત જાણવું, એને શું કહેવાય? સંશય વિપર્ય રહિત અને અનધ્યવસાય રહિત જીવ પોતાના સ્વરૂપને જાણે, એને સમ્યક જ્ઞાન કહેવાય છે. હવે એનાથી આગળ આપણે સમ્યક ચારિત્રનું સ્વરૂપ હવે આપણે ભણવાના છે. બધાને મળ્યું દસમી ગાથા પેજ નંબર 114. હલો હલો, હા, ચોથી ઢાળ પેજ નંબર 114 ગાથા નંબર 10, એનું ટાઈટલ છે સમ્યક ચારિત્રનો સમય, ભેદ તથા અહિંસાનું વ્રત અને સત્ય અણુવ્રતનું લક્ષણ. નાઉ બિફોર વી ગો ઇન ધ ગાથા, આઈ વોન્ટ ટુ ફર્સ્ટ એક્સપ્લેન ધ ટેબલ હિયર. ધેર ઇઝ અ ટેબલ ઓન ધી અધર પેજ, એની સામે જ મળ્યું બધાને મળે એ મળ્યું ચોક હશે કબાટ. આ ટેબલ બધાને મળ્યું, ઓકે. પહેલે યહાં સે દેખતે હૈ, સૌથી પહેલા કોની વાત ચાલે છે? જીવ દ્રવ્યની વાત ચાલે છે. દ્રવ્ય ગુણ પર્યાય યાદ છે બધાને? દ્રવ્ય કોને કહેવાય? દ્રવ્ય કિસે કહેતે હૈ? ગુણો કે સમૂહ કો દ્રવ્ય કહેતે હૈ, બરાબર. તો વૈસા હી ગુણો કા સમૂહ મેં એક જીવ દ્રવ્ય હું.
બરાબર છે. હવે એના કયા ગુણોની વાત હમણાં ચાલે છે? આપણે આપણે અહીંયા ત્રણ ગુણોની વાત ચાલે છે, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. શ્રદ્ધા ગુણની વાત આપણી થર્ડ ડાલમાં થઈ ગઈ, બરાબર. જ્ઞાન ગુણની વાત હમણાં ફોર્થ ડાલના ફર્સ્ટ પાર્ટમાં થઈ ગઈ, ફર્સ્ટ પાર્ટ. નાવ વી આર એન્ટરિંગ ઇન ટુ ફોર્થ ડાલ સેકન્ડ પાર્ટ, જે ચારિત્ર. તો ચારિત્ર ગુણની પર્યાય, ઓકે, ચારિત્ર ગુણની પર્યાય. કેટલી ટાઈપની પર્યાય હોય ચારિત્ર ગુણની? કોર્સલી એટ અ લાર્જર લેવલ કેટલી ટાઈપની પર્યાય હોતી હૈ ચારિત્ર ગુણ કી? એટ અ હાઈ લેવલ દો ટાઈપ કી. એક હૈ મિથ્યા ચારિત્ર અને બીજી છે સમ્યક ચારિત્ર, બરાબર છે. મિથ્યા ચારિત્ર અને સમ્યક ચારિત્ર, મતલબ બ્લેન્ક દેખાવજો એકદમ. ચારિત્ર ગુણ કા મતલબ ક્યા, ચલો એ બતાવો પહેલા. એકદમ બેઝિક સે શરૂ કરતે હૈ, થોડા રિફ્રેશર તો ચાહિયે ના. ચારિત્ર ગુણ કા મતલબ ક્યા હૈ? ચારિત્ર ગુણનું કામ શું છે, ફંક્શન ક્યા હૈ ઉસકા? હા, આત્મા મેં રમણ કરના, મતલબ ઇન જનરલ લીનતા રમણતા, બરાબર. જૈસે હમ લોગ કભી ક્રિકેટ મેચ વગેરા દેખતે હૈ, મૂવીઝ દેખતે હૈ, તો ઉસમે કૈસે એનગ્રોસ હો જાતે હૈ, એમાં એનગ્રોસ થઈ જઈએ છે કે નહીં? એ ચારિત્ર ગુણનું વિપરીત પરિણામ છે. બહારના વિષયોમાં એનગ્રોસ થવું ચારિત્ર ગુણનું વિપરીત પરિણામ છે, સમજાય છે? તો એને કહેવાય છે મિથ્યા ચારિત્ર. પુરુષ રોજ જુએ છે ને પિક્ચર, તો એને કહેવાય મિથ્યા ચારિત્ર, સમજાય છે? હવે જીવ જ્યારે પોતાના સ્વભાવને ઓળખીને એમાં લીન થઈ જાય તો એને કહેવાય સમ્યક ચારિત્ર, બરાબર. તો સમ્યક દર્શન પછી જીવની જે પોતાના સ્વભાવમાં લીનતા હોય છે એને સમ્યક ચારિત્ર કહેવાય છે. હવે પ્રોસેસ કેવી રીતના છે? ધીસ ઇઝ પ્રોસેસ, બરાબર. અરે એ પર્યાય કહીએ તો, ઇફ આઈ વોન્ટ ટુ ડ્રો ગુણસ્થાન કા એક્સિસ, ગુણસ્થાનની એક્સિસ પર, ધીસ ઇઝ ફર્સ્ટ ગુણસ્થાન, મિથ્યા દ્રષ્ટિ, રાઈટ. દરેક જીવ અનાધિકાળથી મિથ્યા દ્રષ્ટિ છે. એકવાર સમ્યક દર્શન પ્રાપ્ત કરે તો ચોથા ગુણસ્થાનમાં આવે છે, તો શ્રદ્ધા એની સમ્યક થઈ ગઈ છે. પછી જ્ઞાન, એટલે ત્યારે જ જ્ઞાન અને ચારિત્ર પણ સમ્યક થઈ જાય છે. હવે એના પછી પોતાના આત્મામાં વધારે ને વધારે શુદ્ધિ પ્રગટ કરીને લીનતા વધતી જાય તો જીવ પાંચમા અને છઠ્ઠા, છઠ્ઠું સાતમું ટુગેધર, પાંચમા અને છઠ્ઠા સાતમા ગુણસ્થાન તરફ આગળ વધે છે, બરાબર. પોતાના આત્મામાં શુદ્ધિની વૃદ્ધિ કરતા જીવના ગુણસ્થાન આગળ વધે છે. તો પાંચમું ગુણસ્થાન ઇઝ કોલ્ડ દેશ ચારિત્ર, અને છઠ્ઠું સાતમું ઇઝ કોલ્ડ સકલ ચારિત્ર. દેશ ચારિત્ર અને સકલ ચારિત્ર. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ દેશ? દેશ મતલબ પાર્શિયલ, આંશિક ચારિત્ર. એટલે જ્યારે ચોથા ગુણસ્થાનમાં આત્માનો અનુભવ થયો હતો એના પછી હવે આગળ વધતા જીવને શુદ્ધિની વૃદ્ધિ થતા એ જીવને ઓટોમેટિકલી થોડાક અમુક વ્રત લેવાનો ભાવ થાય છે. હજી કમ્પ્લીટ વ્રત નથી લીધા, થોડાક વ્રત લીધા છે, તો એને કહેવાય દેશ ચારિત્ર, બરાબર છે. એને કહેવાય દેશ ચારિત્ર. અને છઠ્ઠા સાતમાને કમ્પ્લીટ વ્રત લઈ લીધા છે, મુનિરાજ છે, હવે બધો ત્યાગ કરીને જંગલ આદિમાં વસે છે, તો એને કહેવાય સકલ ચારિત્ર. ચારિત્ર એટલે આપણે શું કીધું હતું? લીનતા, રાઈટ. તો પહેલા એ જીવ પર પદાર્થમાં લીન થતો હતો, તો પહેલા ગુણસ્થાનમાં હતો. હવે એણે પોતાના આત્માના સ્વભાવને ઓળખીને એમાં એકવાર, પહેલી વાર લીન થયો તો ચોથા ગુણસ્થાનમાં આવ્યો, તો એને કહેવાય સ્વરૂપાચરણ ચારિત્ર, સ્વરૂપનું આચરણ કરવાવાળું ચારિત્ર, બરાબર. પણ જેવી રીતના વેન યુ હેવ ટેસ્ટેડ સમથિંગ દેટ યુ લાઈક, બરાબર, કોઈ પણ આપણે ડેઝર્ટ કે સમથિંગ દેટ યુ લાઈક વેન યુ એટ ઇટ ફર્સ્ટ ટાઈમ, તો આપણને મન થાય ને કે નો આઈ વોન્ટ ટુ ઈટ ઇટ અગેન એન્ડ અગેન. તો એ વારંવાર આત્માનો અનુભવ કરવાનો અંદરથી જીવને ભાવ આવે છે,
અને એને કારણે એ ફરીથી ફરીથી કોશિશ કરે છે તો એની શુદ્ધિ વધતી જાય છે. એ શુદ્ધિ વધતા હવે ઓટોમેટિકલી અમુક વધારે વ્રત લેવાનો ભાવ આવે છે, એને કહેવાય દેશ ચારિત્ર ગુણસ્થાન. અને પછી આગળ વધતા એને કહેવાય સકલ ચારિત્ર ગુણસ્થાન. આટલું સમજાય છે? કોન્સેપ્ચ્યુઅલી સમજાય છે? જીવ પોતાના આત્માની શુદ્ધિની વૃદ્ધિ કરતા આગળ વધે છે, રાઈટ? જો આ પેજ પર આવી જાઓ ફરીથી, જે ટેબલ છે, તો ચારિત્રના બે ભેદ છે, એક દેશ ચારિત્ર અથવા દેશ ચારિત્ર અને સકલ ચારિત્ર, સકલ દેશ ચારિત્ર અથવા સકલ ચારિત્ર, દે આર વન એન્ડ ધ સેમ. ઓકે, આટલું ક્લિયર છે? સો ધ ટોપિક ઓફ ફોર્થ ઢાલ ઇઝ એક દેશ ચારિત્ર. ટોપિક ઓફ ફોર્થ ઢાલ ઇઝ આ દેશ ચારિત્ર. આ સકલ ચારિત્ર વિલ કમ લેટર ઇન સિક્સ્થ ઢાલ. આપણે અહીંયાથી શરૂ કર્યું હતું ને, વી વર હિયર ઇન ફર્સ્ટ ઢાલ, ધેન વી અન્ડરસ્ટુડ ધ રીઝન ફોર બીંગ હિયર ઇન સેકન્ડ ઢાલ, ધેન વી મૂવડ હિયર ઇન થર્ડ ઢાલ, સો નાવ વી આર મૂવિંગ હિયર ઇન ફોર્થ ઢાલ. એના પછી ફિફ્થ અને સિક્સ્થ ઢાલમાં આગળ આગળ જશે, અને વી વિલ એન્ડ અપ હિયર બાય ધી એન્ડ ઓફ સિક્સ્થ ઢાલ. ઓકે, સો ફાર સો ગુડ. અચ્છા, પાંચમા ગુણસ્થાનમાં અલગ અલગ 11 લેવલ્સ હોય છે, કોઈને ખ્યાલ છે? 11 ક્યાં હોતી હૈ પાંચમે ગુણસ્થાનમાં? પ્રતિમા હોતી હૈ. વેરી ગુડ. તો અહીંયા આ જે ચોથી ઢાળમાં જે વાત કરવામાં આવે છે, ઇટ ઇઝ પાર્ટ ઓફ સેકન્ડ વ્રત પ્રતિમા. એ હું થોડું એક્સપ્લેન કરી નાખું, થોડું ઇટ ઇઝ ક્લેરિફાઈ. સી, યુ હેવ સ્ટાર્ટેડ ફ્રોમ ફર્સ્ટ, નાવ યુ વેન્ટ ઓન ટુ ફોર્થ ગુણસ્થાન, નાવ વી આર ટોકિંગ અબાઉટ ફિફ્થ ગુણસ્થાન. Eventually you will reach 6-7, but there is a process in fifth gunasthan also. It is not one step jump, there are 11 different levels. And after 11 you go on 6th or 7th gunasthan, right? These 11 levels are in the order of increasing purity of soul. જીવની શુદ્ધિ જેમ જેમ વધતી જાય એમ એમ એને વધારે ને વધારે વ્રત લેવાનું મન થાય છે. તો આ બધા અલગ અલગ વ્રતો છે. આપણે જ્યારે તમે વ્રતોનું વર્ણન વાંચો ને, એવરીથિંગ ઇઝ વેરી લોજિકલ. વેન યુ સ્ટાર્ટ, તો પહેલું ઇઝ વેરી માઇલ્ડ. એમાં ખાલી તમારા જે સમ્યક દર્શનની શુદ્ધિ થાય છે વધારે, એને કહેવાય દર્શન પ્રતિમા. એના પછી વ્રત પ્રતિમા, જે આપણે આખું આમાં ભણવાના છે. તો This is where we will focus in the rest of fourth dal. એના પછી આગળ જેમ જેમ વધતા જઈએ એમ એમ એ વ્રતોનું લેવલ વધતું જાય છે. Until you are in the seventh pratima, ત્યાં સુધી તો બહારથી ખબર પણ ન પડે કે આ પર્સન વ્રત પ્રતિમાધારી છે, કેમ કે હી વિલ બી ડુઈંગ હિઝ ઓન બિઝનેસ, હી વિલ બી લિવિંગ અ નોર્મલ લાઈફ, કંઈ જ ખબર ન પડે. ઓફકોર્સ થોડું ખાવા પીવામાં ને એવી રીતના જે કંટ્રોલ હોય એટલું જ, બાકી બહુ દેખાય નહીં. સાતમી પ્રતિમા છે ને રાત્રિ ભોજન ત્યાગ. અત્યારના આપણે જે ચોવિયાર કરીએ છીએ એ એક ઉપચારથી કરીએ છીએ, પણ એકચ્યુઅલી વ્રત તરીકે ત્યારે એનો ત્યાગ થાય છે. અને એના પછી આગળ હજી બ્રહ્મચર્ય પ્રતિમા અને એવી રીતના પછી આગળ વધારે છે. ઓકે, વોટ આઈ વોન્ટેડ ટુ એક્સપ્લેન ઇઝ, આ બીજી પ્રતિમા જે છે એને કહેવાય વ્રત પ્રતિમા. બરાબર? તો આ વ્રત પ્રતિમામાં ત્રણ ટાઈપના વ્રત હોય છે. ફર્સ્ટ ઇઝ કોલ અણુ વ્રત, સેકન્ડ ઇઝ ગુણ વ્રત, અને થર્ડ ઇઝ શિક્ષા વ્રત. અણુ વ્રત, ગુણ વ્રત અને શિક્ષા વ્રત. આ વર્ડ્સ થોડા નવા છે, પણ એઝ વી વિલ ગો અલોંગ યુ વિલ રિયલાઇઝ ધીસ ઇઝ સમથિંગ દેટ વી રીડ. આપણે પેલું પ્રતિક્રમણ કરીએ ને, તેમાં કહો 12 પ્રકારના વ્રતનું સ્વરૂપ એક આખું ચેપ્ટર આવે છે. તો વી રીડ ઇટ એવરી યર, એટલે તમે જોશો તો યુ વિલ રિયલાઇઝ ઇટ ઇઝ ક્વાઇટ કોમન. ઓકે, આગળ વધીએ. અગેન કમ બેક ટુ ધ ચાર્ટ. સી, અણુવ્રત આપણે આપણે ક્યારે પણ વાત કરીએ ને તો જે આપણે પાંચ પ્રકારના પાપ હોય છે, કયા પાંચ પાપ છે ખબર છે તમને? વેરી ગુડ. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ. હિંસા એટલે કોઈનો ઘાત કરવો, જૂઠ, જૂઠું બોલવું, ચોરી, કુશીલ, કુશીલ એટલે અગેન્સ્ટ નોર્મલ કન્ડક્ટ, અને પરિગ્રહ, એક્સેસિવ એક્યુમ્યુલેશન. બરાબર. આ પાંચ પાપ તો બધાને ખબર છે, કેમ કે આપણે રોજ કરીએ છીએ. હવે એનાથી અગેન્સ્ટમાં પાંચ પ્રકારના અણુવ્રત, એટલે પાર્શિયલ કંટ્રોલ ઓફ ધીઝ પાંચ પાપ, એને કહેવાય અણુવ્રત. જે મુનિરાજ હોય ને એને તો હિંસાનો કમ્પ્લીટ ત્યાગ હોય, પણ જે અત્યારના શ્રાવક છે, ગ્રસ્ત દશામાં રહે છે, તેમને અમુક પ્રકારની હિંસા અનઅવોઇડેબલ છે. જેવી રીતના કે આપણે ઘરમાં રહેતા હોય તો પાણી ગરમ કરવા કે એના માટે ગેસ ચાલુ કરીએ તો એના માટે હિંસા થઈ જાય, અથવા પાણી આપણે ગાળીએ અને એમાં આપણે થોડું કે ઘણું સુકાવવા વાર થઈ જાય કે ગમે તે થાય, એને કારણે હિંસા થાય. તો આ બધી હિંસા અનઅવોઇડેબલ છે, સમજાય છે? તો એટલે માટે થઈને શ્રાવકોને પાર્શિયલ ત્યાગ હોય છે. હવે શું પાર્શિયલ છે આપણે વધારે ડિટેલમાં જોશું. હા, તો એ પાર્શિયલ ત્યાગને કહેવાય હિંસા અણુવ્રત. પછી જૂઠ, જૂઠું બોલવાની અગેન્સ્ટમાં સત્ય અણુવ્રત, ચોરી કરવાની અગેન્સ્ટમાં અચૌર્ય અણુવ્રત, એવી રીતના બધા આપણે આવશે, એ આપણે જોઈશું. જો પાંચ પ્રકારના અણુવ્રત છે એ ડાયગ્રામમાં તમે જોશો ને, લેફ્ટ સાઈડ પર અણુવ્રત, પાંચ પ્રકારના અણુવ્રત, અહિંસા અણુવ્રત, સત્ય અણુવ્રત, અચૌર્ય અણુવ્રત, બ્રહ્મચર્ય અણુવ્રત અને પરિગ્રહ પરિમાણ અણુવ્રત. પછી ત્રણ પ્રકારના ગુણવ્રત છે, અનર્થ દંડ ત્યાગ વ્રત, દેશવ્રત અને દિગ્વ્રત. એ બધું ડિટેલ આપણે આગળ વાંચશું ત્યારે ખબર પડશે. અને શિક્ષા વ્રત, તો અતિથિ સમવિભાગ વ્રત, ભોગોપભોગ પરિમાણ વ્રત, પોષદોપવ્રત, પોષદોપવાસ વ્રત અને સામાયિક વ્રત. આમાંથી જે પહેલા બે જે છે, અહિંસા અણુવ્રત અને સત્ય અણુવ્રત, એ દસમી ગાથામાં આવે છે, એ આપણે વાંચશું. તો આપણે ગાથા લઈએ હવે. જો ગાથા વાંચીએ છે, સમ્યક જ્ઞાની હોય બહુરી દ્રઢ ચારિત લીજે. સમ્યક જ્ઞાની હોય એટલે સમ્યક જ્ઞાની થઈ ગયા બહુરી, બહુરી એટલે પછી, સમ્યક જ્ઞાની થઈ ગયા પછી દ્રઢ ચારિત્ર લીજે, દ્રઢ ચારિત્રને અંગીકાર કરો. એ દ્રઢ ચારિત્રના બે પાર્ટ છે, એક દેશ અરુ સકલ દેશ તસુ ભેદ કહી છે. એના બે ભેદ કહેવામાં આવે છે, એક દેશ અને સકલ દેશ. બરાબર, જે આપણે જોયા હતા એક દેશ અને સકલ દેશ. હવે એમાં ફર્સ્ટ જે અહિંસા અણુવ્રત છે, એ ત્રસ હિંસા કો ત્યાગ વૃથા સ્થાવરના સહારે. એટલે કે ત્રસ હિંસાનો ત્યાગ છે, પણ સ્થાવર હિંસાનો ત્યાગ તો નથી, પણ અનનેસેસરી એનો ઘાત થતો નથી, એ આપણે ડિટેલમાં જોશું. અને સત્ય અણુવ્રત, પરવધકાર કઠોર નિંદ્ય નહીં વચન ઉચ્ચારે, કે એવા કોઈ વચન ન બોલે કે જેનાથી કોઈ સામા પર્સનનો વધ, વધ એટલે કે આત્મા એની ભાવનાનો વધ થાય. બોલવાથી કોઈનો વધ ન થઈ જાય, પણ હું કંઈ બોલું અને એને બહુ ખરાબ લાગે તો એની એની ફિલિંગ્સનો અંદર વધ થાય છે ને, એવી રીતના એ પરવધકાર એવા કોઈ નિંદ્ય વચન ક્યારે બોલે નહીં. જો આમાં ભાવાર્થમાં આવી જઈએ પહેલા સીધા, સી દેર આર ફ્યુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ટુ કન્સિડર બિફોર વી ગેટ ઇન ટુ ધીસ. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ કે સમ્યક ચારિત્રના જે આ વ્રતોની વાત છે, એ એકવાર જીવ સમ્યક દ્રષ્ટિ થાય એના પછી એ વ્રત સાચા વ્રત ગણાય છે. જેવી રીતના અહિંસાણુ વ્રત છે, અથવા સત્યાણુ વ્રત છે, અથવા ચલો એક પોષદોપવાસ કરીને આપણે વાંચ્યું ને, એક ઉપવાસ, બેઝિકલી પોષદ નામનો એક ઉપવાસ છે. એની એક પ્રોસિજર છે, એમાં આપણે નહીં જઈએ. તો ઉપવાસ તો આપણે બધા ઘણી વાર કરતા હોઈએ છીએ, બરાબર? તો એ વ્રત નામ માટે ખાલી વ્રત કહેવાય છે. બેઝિકલી ઇટ ઇઝ અ પ્રેક્ટિસ, અવર અટેમ્પ્ટ ટુ પ્રેક્ટિસ વેન વી ઇવેન્ચ્યુઅલી રીચ ધેર. પણ એની પહેલા જે મેઇન વસ્તુ કરવાની છે એ તો છે પોતાના આત્માને ઓળખવાનું. આત્માને ઓળખીને સમ્યક દર્શન થાય પછી તો ઉપવાસ કરશું, ત્યારે આપણે એનો ટાઈમ યુઝ ક્યાં કરશું? જબ હમને ઉપવાસ કિયા, ઓર સ્પેશિયલી પ્રોશેદ ઉપવાસ કિયા, તો 48 આવર્સ હૈ હમારે પાસ, તો વો ટાઈમ કા કરેંગે ક્યા? સિર્ફ ખાયેંગે નહીં, વો બાત ઠીક હૈ, લેકિન બાકી કા વો યુટિલાઇઝેશન કહાં કરેંગે? અગર વો ટાઈમ મે ભી બિઝનેસ કર રહે હૈ, ખાના વાના મતલબ ટીવી દેખ રહે હૈ, ગાને સુન રહે હૈ, દેન વોટ ઇઝ ધ પોઈન્ટ? સિર્ફ હમને એક ક્રિયા નહીં કી તો ઉસસે તપ નહીં હોતા. જબ જીવ અપને આત્મા કો પહેચાન કર વો સમય કા અપની આત્મ આરાધના મેં વહી વિચારો મેં વહી ચિંતન મનન મેં ઉસકો હી જ્યાદા સમજને મેં સ્વાધ્યાય આદિ કરતા હૈ યા પૂજન આદિ કરકે ભગવાન કે ગુણાનુવાદ સે ભી અપને હી આત્મા કા ગુણાનુવાદ કરતા હૈ તો દેટ ટાઈમ ઇઝ વેલ યુટિલાઇઝ. બરાબર છે, સમજાય છે? તો એ બધા વ્રત સમ્યક દર્શન પછીના વ્રતો છે. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ ઓર્ડરમાં જીવની વૃદ્ધિ આગળ થાય છે. ઓકે, સેકન્ડ પોઈન્ટ, આ વ્રતોને આપણે છે ને ખાલી વ્રત તરીકે ન લેવા જોઈએ, એનું થોડું વધારે ડિટેલમાં સમજવાની કોશિશ કરો. એમ સમજો કે વિશ્વમાં ચાર ગતિના જીવો છે, બરાબર? ચાર ગતિ કે જીવ હૈ, કોનસી હૈ ચાર ગતિ? ખુશ કઈ છે ચાર ગતિ? નરક ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ અને તિર્યંજ ગતિ. વેરી ગુડ. તો આ ચાર ગતિમાં ખાલી મનુષ્ય અને તિર્યંજ ગતિના જીવો જ અહીંયા સુધી પહોંચી શકે છે આ વ્રતો સુધી. દેવ ગતિના અને નરક ગતિના સમ્યક દ્રષ્ટિ તો થઈ શકે છે, પણ વ્રતો લઈ નથી શકતા, બરાબર? ઓકે, સોરી, યુઆર સેઇંગ સમથિંગ? હા, સંયમ નહીં લઈ શકશે. સો ધ પોઈન્ટ ધેટ આઈ વોન્ટ ટુ મેક ઇઝ કે દેવ ગતિના જીવો વી કન્સિડર ધેમ એઝ હેપીયર, રાઈટ? કેમ કે દે હેવ ઓલ ધ લક્ઝરીઝ ઇન ધ વર્લ્ડ. સપોઝ હવે ઇફ એવરીબડી ઓફ અસ હેવ મર્સિડીઝ, ઇમેજિન, ઓર ઇફ ઓલ ઓફ અસ હેવ ગુડ બંગલોઝ, ધેન દેટ ઇઝ લાઈક દેવ ગતિ. તમને સપોઝ આપણને બધાને ક્યારે ભૂખ જ ન લાગે તો વી ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ હન્ટિંગ ફૂડ, ઓર સમજાય ને? સી બેઝિકલી દેવ ગતિમાં બધી બહારની વસ્તુનું સુખ વધારે છે, પણ અંદર આત્માની શાંતિ તો ખાલી ચોથા ગુણસ્થાન જેટલી જ છે, એનાથી આગળ વધી નથી શકતા. વેરેઝ જે જીવને આત્માની શાંતિ ચોથા ગુણસ્થાનથી આગળ વધે છે અને એને આ વ્રતો લેવાના ભાવ થાય છે, દેટ મીન્સ કે એ જીવ ઓલા બધા દેવો કરતા પણ વધારે સુખી છે. સમજાય? ઇનફેક્ટ આપણા શાસ્ત્રોમાં તો આવે છે કે જે ઓલા સર્વાર્થ સિદ્ધિના દેવ હોય ને, 16 સ્વર્ગ હોય પહેલા, એના ઉપર 9 ગ્રહવેક હોય, એના ઉપર 9 અનુદ્દીશ હોય, અને ભાઈ 5 અનુત્તર હોય. તે 5 અનુત્તરમાં બી જે ટોપ મોસ્ટ વિમાન ગણાય સર્વાર્થ સિદ્ધિ, એ સર્વાર્થ સિદ્ધિમાં અમુક જ સંખ્યા દેવો છે. વો સભી દેવ નેક્સ્ટ ભાવમાં મોક્ષ જાને વાલે, જીતને ધી એન્ટાયર પોપ્યુલેશન ઇઝ ગોઈંગ ટુ ગો મોક્ષ નેક્સ્ટ ભાવ. સમજાય છે? દે આર ધી ક્લોઝેસ્ટ ફ્રોમ સિદ્ધશિલા. એટલે અહીંયા સપોઝ એ રહે છે તો અહીંયા સિદ્ધશિલા છે, બટ એ લોકોના કરતા પણ આ જીવ વધારે સુખી છે. સમજાય છે? એટલે ધ ઇમ્પોર્ટન્સ ઓફ જે સમ્યક દર્શન પછીના જે વ્રતો છે એનો ઇમ્પોર્ટન્સ કેટલું છે તમને સમજાય છે? આપણે ગુરુદેવશ્રી હતા ને, ગુરુદેવશ્રી ડિક્લેર્ડ હિમસેલ્ફ એઝ અવ્રતી શ્રાવક, એટલે કે ચોથા ગુણસ્થાનવાળા શ્રાવક. ડઝ એનીબડી નો હિઝ લાઈફસ્ટાઈલ કે હિઝ ડેલી રૂટીન કે કંઈ ખબર છે કોઈને? ખબર છે? સી ઇન ધીઝ એન્ટાયર ડે હી વુડ નોટ હેવ એની કાઇન્ડ ઓફ લક્ઝરી. એમનો એક રૂમ હોય, ત્યાં બેઠા બેઠા આખો દિવસ સ્વાધ્યાય કરતા હોય, અને બે વાર ખાલી પ્રવચન આપવા, રૂમમાંથી બહાર આવે, અહીંયાથી બસ આટલું આવે, પ્રવચન કરે, પાછા રૂમમાં આવે. એટ મેક્સિમમ ઇન ધ ઇવનિંગ ટાઈમ હી વુડ વોક ઇન ધેટ બહાર સોનગઢ મુજબ આપણું કોમ્પ્લેક્સ છે ને, એટલે ફેન્સની બહાર તો એમને જવાનું હાર્ડલી થાય. અને હિઝ લાઈફ વોઝ સો સિમ્પલ કે ચાર રોટલી ખાય, અમુક ફિક્સ જ શાક હોય, એમની દાળ હોય, એક્સેટ્રા એક્સેટ્રા. આટલું સિમ્પલ જીવન હોવા છતાં પણ એ હજી પોતાને વ્રતી કહેતા નથી. કેમ? કેમકે અંદર જેવી આત્માની શાંતિ વધવી જોઈએ અને બહારથી એમને નેચરલી ઓટોમેટિકલી એવા ભાવ થવા જોઈએ કે હું આ વસ્તુને ત્યાગું, એવા ભાવ એમને હજી નથી. સમજાય છે? એટલે પાંચમા ગુણસ્થાનનું બહુ વધારે મહત્વ છે. ઓકે, વિથ ધેટ એઝ અ બેકગ્રાઉન્ડ લેટ્સ ગો ઇન અવર ભાવાર્થ. પેજ 116 પર છે ભાવાર્થ, 10th ગાથામાં. સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી સમ્યક દર્શન પ્રાપ્ત કરીને સમ્યક ચારિત્ર પ્રગટ કરવું જોઈએ. બરાબર, એ સમ્યક ચારિત્રના બે ભેદ છે, એક દેશ અથવા તો એના બીજા નામ પણ છે અણુ દેશ સ્થૂળ, અણુ ચારિત્ર, દેશ ચારિત્ર, સ્થૂળ ચારિત્ર. ઓકે, અથવા એને કહેવાય એક દેશ ચારિત્ર. અને સેકન્ડ ઇઝ સકલ દેશ ચારિત્ર ઓર સકલ ચારિત્ર, મહાચારિત્ર, સૂક્ષ્મ ચારિત્ર. તેમાં સકલ ચારિત્રનું પાલન મુનિરાજ કરે છે અને દેશ ચારિત્રનું પાલન શ્રાવક કરે છે. આટલું ક્લિયર છે? ધીઝ આર ટુડેઝ ગાથા ઇઝ લિટલ થિયોરેટિકલ, એટલે એમ કોઈ પૂછ્યું. આ ચોથી ઢાળમાં દેશ ચારિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે, સકલ ચારિત્રનું વર્ણન છઠ્ઠી ઢાળમાં કરવામાં આવશે. હવે અહીંયાથી અહિંસાનું વર્ણન ચાલુ થાય છે. સી અગેન, લેટ્સ ફોકસ હિયર ફોર અ સેકન્ડ. સો આઈ વોન્ટ ટુ આસ્ક યુ, ડઝ એનીબડી નો વોટ ઇઝ જીવ સમાસ? જીવ સમાસ શબ્દ સાંભળ્યો છે? જીવ સમાસ કોને ખબર છે? હાથ. ઓકે, કોઈને નહીં. વેરી ગુડ. So you don't know the word, but you will know what I am writing. જીવો ને કેટેગરીઝ માં ક્લાસિફાય કરવા હોય બેઝ ઓન ધ નંબર ઓફ ઇન્દ્રિય દે હેવ, સો હાઉ મેની ક્લાસિફિકેશન વુડ ધેર બી? ઓકે, લાર્જર કેટેગરી ટુ. એક કહેવાય સ્થાવર અને એક કહેવાય ક્રટ. સ્થાવર ઇઝ એક ઇન્દ્રિય. ત્રસમાં દેર આર ટુ સબ પાર્ટ, વન ઇઝ કોલ્ડ વિકલ ત્રય, આઈ ડોન્ટ નો વોટ ઇઝ ઇટ કોલ્ડ, પંચેન્દ્રિય, સકલ ત્રય, આઈ ડોન્ટ નો, ઇટ્સ નોટ ત્રય, ઇટ્સ ઓનલી વન. સો વિકલ ત્રય એન્ડ પંચેન્દ્રિય. વિકલ ત્રય ઇઝ ટુ થ્રી ફોર, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય. બરાબર? ઓકે, એક ઇન્દ્રિયના દેર આર ફાઇવ સબ પાર્ટ. પાંચ જાતના એક ઇન્દ્રિય જીવો છે, ખ્યાલ છે નિમિષભાઈ? પાંચ જાતના એક ઇન્દ્રિય જીવો કયા કયા છે? ખ્યાલ છે? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ. આટલું તો બધાને ખબર છે. ઓકે, પંચેન્દ્રિયના કેટલા ભેદ છે? બે ભેદ છે. એક છે સંગ્રી ઓર સંગી અને અસંગી. બરાબર? ઓકે, સો ઇફ આઈ કાઉન્ટ 1, 2, 3, 4, 5, 6 અને ઓકે, આઈ એમ નોટ ગોઈંગ ઇન જીવ સમાસ, લેટ્સ ઇગ્નોર ધેટ, નહીં તો ઇટ વિલ ગેટ કોમ્પ્લિકેટેડ. પણ આટલું બધાને સમજાયું? ઓકે, હવે આ સ્થાવર જીવો કયા છે? પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ ને વનસ્પતિ. સો ઇફ યુ આર સ્ટેન્ડિંગ ઓન અ ગ્રાઉન્ડ, આ જે જમીન જે છે, આ જે પૃથ્વી છે, આ બધા ડેડ બોડીઝ છે. જે આપણે માઉન્ટન્સ હોય ને, માઉન્ટન્સ કે એમાં જે ખાણ નથી કહેવાય ઇંગ્લિશ માં, જે માઇન્ડ હોય ને એ માઇન્ડ માંથી જે માટી નીકળે ને એ પૃથ્વી જ જેનું શરીર છે એવા જીવો એને કહેવાય પૃથ્વી કાયિક જીવો. જેવી રીતના ધીસ ઇઝ માય બોડી, આપણે એમ કહે ને કોલોક્વિયલી માય બોડી, તો આ બોડી અને મી ધેર આર ટુ ડિફરન્ટ એન્ટિટીઝ. મી ઇઝ જીવ અને આ બોડી ઇઝ શરીર, પણ ધીસ ઇઝ નોટ માય બોડી, ધીસ ઇઝ માય બોડી. બરાબર છે, સમજાય છે? એવી રીતના એ માટીના પાર્ટિકલ જે છે, પરમાણુ જે છે, એ જેનું શરીર છે એવા જીવો, એ જીવો એ શરીરમાં રહે છે એને કહેવાય પૃથ્વી કાયિક જીવો. સિમિલરલી જલ કાયિક, પાણીમાં વી નો દેર આર મેની ટાઈપ ઓફ લાઈફ ઇનસાઇડ વોટર, ફિશિસ ને બધું તો સાઈડ પર રાખો. દેન દેર આર માઇક્રોવ બેક્ટેરિયા, સ્મોલ સેલ્યુલર જીવ, એને પણ સાઈડમાં કરી નાખો. હવે શું બચે છે? ઇફ યુ ડિસ્ટિલ ધ વોટર, દેન વોટ એવર યુ લેફ્ટ વિથ ઇઝ ઓનલી વોટર, કરેક્ટ? પણ એ વોટર જ જેનું બોડી છે એવા પણ જીવો છે. વોટર જ, એ પાણી જ જેનું શરીર છે એવા જીવો એને કહેવાય જલ કાયિક જીવો. સમજાય છે? સિમિલરલી અગ્નિ કાયિક, અગ્નિ જ જેનું, અગ્નિના સ્પાર્ક જ જેનું શરીર. આ એક સ્પાર્ક આપણે કરીએ ને, એ એક સ્પાર્કમાં અસંખ્ય અગ્નિકાયિક શરીર છે, અને એમાં એક શરીરમાં એક એક જીવો, એટલે અસંખ્ય જીવો છે એ, ખાલી એટલો સ્પાર્ક છે એમાં. સિમિલરલી વાયુ કાયિક, આ વાયુમાં જે બેક્ટેરિયાઝ ને વાયરસીસ ને બધું છે એ નહીં, પણ વાયુ જ જેનું શરીર છે એવા જીવો છે. અને વનસ્પતિ કાયિક, આ વનસ્પતિ તો આપણને વી ઓલ નો દેટ પ્લાન્ટ સેલ્સ છે, જે આપણે સાયન્સમાં ભણ્યા છે. એક તમે લીફ લો, એક પાંદડું લઈને માઇક્રોસ્કોપની અંદર જુઓ તો યુ સી મેની સેલ્સ ઇનસાઇડ, બરાબર? એ સેલ્સ જ જેનું બોડી છે એવા જીવો એને કહેવાય વનસ્પતિ કાયિક જીવો. તો આ બધા જીવો છે એને સ્થાવર જીવો કહેવાય છે, અને આ બધા જીવો છે ને ત્રસ જીવો કહેવાય છે. આ બેમાં મેઇન ડિફરન્સ શું છે તમને ખ્યાલ છે? આ ત્રસ જીવોમાં છે ને, જેવી રીતના આપણામાં બ્લડ પછી માસ ને બધું હોય ને, એ બધા ત્રસ જીવોમાં એવું હોય છે, વેરે સ્થાવર જીવોમાં એમને માસ સંજ્ઞાન નથી. આપણે જે જૈન જૈન ડાયટ આપણે કહીએ, તો જૈન ડાયટમાં આપણે શું જમીએ, સમજે? આપણે ખાલી વનસ્પતિ કાયિકને જ આપણે જમીએ છીએ. આ જેમાં પણ એ માસ સંજ્ઞા આવે છે એવી કોઈ પણ વસ્તુ આપણે ખાતા નથી. ઇન એડિશનલ રૂટ વેજીટેબલ્સ ને બધા હમણાં નથી જોયું, સમજાય છે? તો અત્યારના આપણે જે મિથ્યા દ્રષ્ટિ જીવો છે, આપણી જે પણ બધી પ્રવૃત્તિઓ છે ને, એ ઇઝ અનકન્ટ્રોલ્ડ. વેન વી આર વોકિંગ વી આર નોટ લુકિંગ ડાઉન, આપણને કંઈ ખબર નથી, ઘણા જીવો મરી જાય છે, બરાબર? સિમિલરલી વેન વી આર એટ હોમ યુઝિંગ વોટર અનફિલ્ટર્ડ ફિલ્ટર્ડ વોટ એવર વી ડોન્ટ કેર, અને ઘણા બધા જીવો મરી જાય છે. એટલે આપણા નિમિત્તે સ્થાવર અને ત્રસ બે જાતના જીવોનો ઘાત થાય છે. હવે જે આ શ્રાવક હોય છે પંચમ ગુણસ્થાન વર્તી, એને ત્રસ હિંસાનો તો ટોટલ ત્યાગ છે. સ્થાવર હિંસા એઝ યુ સો, કે હવે ઘરમાં રહેતા હોય તો પાણી આદિ વાપરે, અગ્નિ આદિ જલાવે, તો એ જીવોનો ઘાત તો થાય જ છે. એમાં પણ બને એટલો એ કંટ્રોલ કરે છે, જેવી રીતના કે અનનેસેસરી ક્યાંય પણ વોટર યુઝ ન કરે. હી યુઝિસ વેરી કંટ્રોલ્ડ અમાઉન્ટ ઓફ વોટર, સ્પેશિયલી ઓલા ટેપ્સ હોય ને, ડ્રિપિંગ ડ્રિપિંગ ચાલતું હોય ને, આખી રાત ચાલ્યા કરે, એવી બધી વસ્તુ એમને ત્યાં ન હોય. દે આર વેરી કેરફુલ અબાઉટ ધોઝ કાઇન્ડ ઓફ થિંગ્સ, કેમ કે એક એક જીવોનો ઘાત થાય, સમજાય ને? એવી રીતે અગ્નિ એમ જ ફાલતુ માટે ન યુઝ કરે. વનસ્પતિ, આપણે ઘણા છોકરાઓ ચાલતા હોય ને, તો દેર ઇઝ નો રીઝન પણ એ ખાલી ડાળીઓને આમ હલાવીને જશે, મારીને જશે. તમને કહો આ બધી વનસ્પતિ કાઈ છે ને, વનસ્પતિ જે આ બધા પ્લાન્ટ છે, આપણા અંગો કેટલા ફ્લેક્સિબલ છે ને, વી કેન મૂવ ઇટ અરાઉન્ડ. એમના અંગો બધા બહુ સ્ટીફ હોય, આપણી ફિંગર જેવી તમે ઓપોઝિટ બેન્ડ ન થાય ને, એવી રીતના એમને પણ તમે આમ હલાવો ને તો એમને એટલું દુઃખ થાય કે જાણે તમે એને આખું નોટ અનનેચરલી એને તમે બેન્ડ કરો છો, સમજાય છે? એટલે આ એ જે વ્રતિ જીવો હોય આ વનસ્પતિ કઈક નો અનનેસેસરી ક્યાંય આવો ઘાત ન કરે. સિમિલરલી આપણે ક્યાંક બેઠા હોય, હવે સપોઝ દરિયા કિનારે આપણે જઈએ બરાબર અને સેન્ડમાં બેઠા છો, તો નેચરલ ઇન્સ્ટિંક્ટ કે આપણે કંઈ વાતો ભલે કરીએ છીએ પણ ઓલું માટીમાં હાથ નાખી નામ ઉપર નીચે કર્યા કરે, કંઈક કંઈક કર્યા કરે, રાઈટ? દેટ ઇઝ નેચરલ ઇન્સ્ટિંક્ટ. એને અનનેસેસરી આ પૃથ્વી કંઈક જીવોનો ઘાત થાય છે, સમજાય છે? એટલે આવા અનનેસેસરી જીવોના ઘાતથી એ બચે છે. જુઓ ફરીથી આવી જાઓ, અહીંયા ભાવાર્થમાં ફરીથી આવી જાઓ. સો વી વર સેકન્ડ લાસ્ટ લાઈન બિફોર ધ ફૂટનોટ. ત્રસ્ત જીવોની સંકલ્પી હિંસાનો સર્વતા ત્યાગ કરીને, ફરીથી, ત્રસ્ત જીવોની સંકલ્પી હિંસાનો સર્વથા ત્યાગ કરીને નિષ્પ્રયોજન સ્થાવર જીવોનો ઘાત ન કરવો તેને અહિંસા અણુવ્રત કહે છે. હવે આમાં પણ છે ધેર અ ફ્યુ કોન્સેપ્ટ. જેવી રીતના હિંસાના છે ને ચાર પ્રકાર છે, ધેર આર ફોર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હિંસા. કઈ છે આપકો પતા હૈ કૌન સી હૈ? નહીં, ફોર ટાઈપ્સ, વો અલગ કેસ ક્લાસિફિકેશન હૈ, યે અલગ ક્લાસિફિકેશન. હા, વેરી ગુડ. કૌન સી હૈ? સંકલ્પી. ફર્સ્ટ હિંસા ઇઝ કોલ્ડ સંકલ્પી હિંસા. સેકન્ડ હિંસા ઇઝ ઉદ્યોગી હિંસા. થર્ડ ઇઝ આરંભી હિંસા. એન્ડ ફોર્થ ઇઝ વિરોધી હિંસા. જો સમજો આ શું કહે છે. સંકલ્પી એટલે શું? ધી પોપ્યુલર હિંસા. આપણે કોઈનો ડિસિઝન પૂર્વક કે મારે આને, આને મને બહુ હેરાન કરો છે, આને હું છોડીશ નહીં. નોટ ઓન્લી કિલિંગ અ પર્સન, કિલિંગ ઇઝ ડેફિનેટલી હિંસા, પણ જેવી રીતના કે ખુશ મને બહુ હેરાન કરે છે, જાને ભાઈ હવે અહીંયાથી હટને, તો એ બિચારાને હર્ટ થઈ જાય ને, દેટ ઇટ સેલ્ફ ઇઝ એના આત્માના ભાવોની હિંસા. પણ મેં ડિસિઝન લઈને નક્કી નિર્ણયપૂર્વક એવી રીતના કરવું એને કહેવાય સંકલ્પી હિંસા, બરાબર છે? સેકન્ડ, જે વ્રતિ શ્રાવક છે એ હજી સંન્યાસી નથી, હજી સંસારમાં રહે છે, તો કોઈ પણ બિઝનેસ કે કંઈ કરતા હોય તો એને ઉદ્યોગ રિલેટેડ જે હિંસા હોય એને ઉદ્યોગી હિંસા કહેવાય. ધીસ ડઝન્ટ મીન કે જાણે ફિશિસનો વ્યાપાર કરે છે કે લેધરનો વ્યાપાર કરે છે, એવું તો ન જ હોય. પણ જેવી રીતના કે સપોઝ કંઈ ડાયમંડનો વ્યાપાર કરે છે કે સ્ટોક માર્કેટનું કરે છે કે વોટ એવર, હવે સ્ટોક માર્કેટનું કરતો હોય સપોઝ, એનો સીપીયુમાંથી જે હીટ નીકળે છે એ હીટને કારણે જે જીવોનો ઘાત થાય છે, તો એવા અનઇન્ટેન્ડેડ જીવોની હિંસા થવી એને કહેવાય ઉદ્યોગી હિંસા. ઉદ્યોગમાં અનઇન્ટેન્ડેડ જીવોની હિંસા, કયા જીવોની? સ્થાવર જીવોની. ત્રસ્ટનો તો ટોટલ ત્યાગ છે, સમજાય છે કે નહીં? ત્રસ્ટનો તો ટોટલ ઘાત એમને ત્યાગ છે, પણ અનઇન્ટેન્ડેડ સ્થાવર જીવોની હિંસાનો ઘાત રોકી નથી શકતા, તો એને, એમને એનો ત્યાગ નથી. થર્ડ ઇઝ આરંભી. આરંભી એટલે કોઈ પણ આપણે જેવી રીતના ઘરમાં રહેતા હોય તો ઘરના ઓપરેશન્સને ફંક્શન કરવા માટે થઈને એમાં જે હિંસા થાય છે એને આરંભી હિંસા કહેવાય. કે કોઈ લેડી હોય જે શ્રાવિકા હોય પણ ઘરમાં જમવાનું તો બનાવવું પડે, તો એ બધી વસ્તુમાં જે જીવોનો ઘાત થાય છે, હવે ઝાડુ કાઢતા હોય હવાના જીવોનો કે પૃથ્વી કાયિક જીવોનો, એ બધા જીવોનો ઘાત થતો અનઅવોઇડેબલ છે, એને આરંભી હિંસા કહેવાય. અને લાસ્ટ છે વિરોધી હિંસા. વિરોધી હિંસા એટલે શું? કે જેવી રીતના જૈન ધર્મના કોઈ પ્રભાવના યોગની વચ્ચે કોઈ આવે અને એનાથી આપણે રોકવા માટે, સપોઝ આ મંદિર છે બરાબર, કાલે આના પર કોઈ ટેરરિસ્ટ કે કાંઈ અટેક કરવા આવી જાય અને ટુ પ્રોટેક્ટ ધ મંદિર એના ઓપોઝિશનમાં સપોઝ કોઈ હિંસા થાય એને વિરોધી હિંસા કહેવાય. તો જે શ્રાવક હોય છે જેને આ અહિંસા અણુવ્રત છે એને ખાલી સંકલ્પી હિંસાનો ત્યાગ છે કમ્પ્લીટ,
આ ત્રણ ઇન્સાનો એને હજી ત્યાગ નથી, કેમ કે હજી ગ્રહસ્થ દશામાં રહે છે તો એને આ બધાનો ત્યાગ થઈ શકતા નથી. સમજાય છે? સંકલ્પ હિંસા તો છે જ નહીં. નિર્ણયપૂર્વક કોઈ પણ એક કીડીનો પણ એ ઘાત ન કરે, પણ આ ત્રણનો હજી એમને ત્યાગ નથી. ફરીથી જો વાંચું છું, ત્રસ્ત જીવોની સંકલ્પી હિંસાનો સર્વતા ત્યાગ કરીને, ત્રસ્તી સંકલ્પી હિંસાનો સર્વતા ત્યાગ કરીને નિષ્પ્રયોજન, નિષ્પ્રયોજન એટલે વિધાઉટ રીઝન, કોઈ પ્રયોજન વગર સ્થાવર જીવોનો ઘાત ન કરવો તેને અહિંસા અણુવ્રત કહે છે. અને સેકન્ડ, હવે સત્યની વાત કરે. ઓકે, દેર આર સમ ફૂટનોટ્સ વિચ ઓલ્સો હેઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, બટ મેબી વી ડોન્ટ હેવ ટાઈમ ટુડે, તો ક્વિકલી ભાવાર્થ વાંચીને પછી આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. બીજાના પ્રાણોને ઘાતક, એટલે કોઈ સામેવાળાના પ્રાણોને ઘાતક એવા કઠોર એટલે વેરી હાર્શ અથવા નિંદનીય, એટલે આમ ડિસ્પેરેજિંગ વર્ડ જે હોય ને કે સામેવાળાને ઉતારી જ પાડે એકદમ, એવા વચન ન બોલવા અને બીજા પાસે ન બોલાવવા એને સત્ય અણુવ્રત કહે છે. આપણને જનરલી શું લાગે, સત્ય અણુવ્રત એટલે જૂઠું ન બોલવું. અરે જૂઠું તો ન જ બોલે, પણ એમની બોલવાની સ્ટાઇલ એટલી માઇલ્ડ હોય કે સામેવાળાના ઇનડાયરેક્ટલી પણ એનાથી એને દુઃખ ન પહોંચે, એવી રીતના એ શ્રાવક એકદમ માઇલ્ડ વર્ડમાં બોલતા હોય છે, એવી રીતના એમને સત્ય અણુવ્રત હોય છે. હવે આ ફૂટનોટમાં હજી આગળ ઘણા બધા સારા પોઈન્ટ છે. જેવી રીતના મોક્ષમાર્ગ પ્રકાશકમાં બે પોઈન્ટથી હિંસાની વાત કરી છે, એક પ્રમાદથી ને કશાય, તો કેવી રીતના આ જીવોને પ્રમાદ અને કશાય નથી હોતા એની આપણે નેક્સ્ટ ટાઈમ વાતો કરશું, નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરશું. કોઈને કઈ ક્વેશ્ચન છે? ઓકે, ચાલો જીનવાણી સુધી. હે જીનવાણી ભારતી, તોહી જપો દિન રે, જો તેરી શરણા ગ્રહીએ તો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાનો, જો વાણી મંત્ર કરનો સદા રે તુમ જો. બોલો જીનવાણી માતનો જય હો.